ne mekhon tar mein to ka ni chu bolis ni ki char spat kari ni jani ka ka me na mukur bolo ni ka tar ma ko dan aavse me to bhi sus raje ni kai sudhi ni kai am de char char aaya par kasa ne am pakdi ni ke a loko ne barabar fit for thai hu chu ki hu char aaya ni ni chalo je kase kar em vichar karo અને એમને આ મંત્રો બોલવા આ મંત્રોમાંથી જોઈને બોલતા હતા એટલે તમને બધાને એમ લાગે કે આ આ મારા કેવા આટલા મોટા વિદ્વાન છે એ ચોપડી બેસી ગયા છે. કદાચ કોઈને એવો વિચાર કે તો પણ જેને કર્મકાંડનો વિષય ના હોય એને ના આવે એ વાત ઉપર મેં સતીન્દ્ર ભટ્ટાચાર્ય આધારી ગયા. તો સતીન્દ્ર ભટ્ટાચાર્યમાંથી આવી ગયા ચંદ્ર. આપણે બધા વિદ્વાનોની વાત કરીને ચંદ્રકાંત શુક્લ આવે. ચંદ્રકાંત શુક્લ એક મારા માટે નવ ફળ છે. કેવી રીતે તમને કહું હે, મેં પરમ કાલે કે બે દિવસ પહેલાં કહેલું નિષ્ઠા વિશે કહ્યું કે ગુરુની અંદર નિષ્ઠા કેવી જોઈએ અથવા શ્રદ્ધા કેવી જોઈએ. તો પેલું દેગડો ભરીને લાઈન અરે માટલી ભરીને લાઈન નવરાઈ દીધી અને એનો તાવ ઉતરી ગયો. એવો પ્રયોગ કોઈ ના કરશે એવું મેં પહેલાંથી કહ્યું છે. તો શ્રદ્ધા અને નિષ્ઠા, તો નિષ્ઠા મને હું મારી પોતાની વ્યક્તિગત વાત કરું છું, મને ગુરુ મહારાજમાં કેવી નિષ્ઠા હતી એનો તમને દઉં. મારે મને સર્વસ્વ હતા એક વસ્તુ કે તમે એને બ્રહ્મા કહો, વિષ્ણુ કહો, મહાદેવ કહો, ગણપતિ કહો, માતાજી કહો, અંબિકા કહો, મા કહો, બાપ કહો, જે કહેવું હોય, સખા કહો, મિત્ર કહો, પત્ની કહો, પુત્ર કહો, જે કહેવું એને કહી શકાય એવું હું માનું. એટલે સર્વસ્વનો અર્થ એ કે મારું એ સર્વસ્વ છે. તો ચંદ્રકાંત શુક્લને આ તો વર્ષો પહેલાંની વાત છે, ગણેશ ચતુર્થીની એક એક વર્ષ હાજર રહી ગયો. હવે ભાદરવાનું મહિનો, ભાદરવા સૂચવો ભાદર છવાઈ ગયેલો. મોદી કાકા એ વખતે કોઈ નહીં રસોઈ કરવામાં, કોઈ નહીં, કોઈ વખતે મારે ભાખરી બનાવી પડી. હું કે મોદી કાકા કે જુઓ આ ચંદ્રકાંત શુક્લમાં ચંદ્ર ઉદય 10 વાગે થશે લગભગ, એ વખતે એ દર્શન કર્યા છે જમવાના, આમ જમે એટલે એને લાડુ ખાવા જોઈએ. તો લાડુ તો આપણી પાસે નથી, પણ ભાખરી આપવાની, ગોળ આપવાનો અને ઘી આપવાનું તે બનાવીને ખાઈ લેશે. મેં સારું, એટલે હું તો રાહ જોવા દેવાની ફર્યા કરું. અહીંયા બાપજીને સુવાનો ટાઈમ થઈ ગયો, એ બાપજી સુઈ ગયા 10 વાગ્યા રાઈટ ટાઈમ. એટલે અમને તો પેલો ચંદ્રમાં દેખાય તારે કે ખાઈને, એ વાદળ છાઈ ગયેલા ચંદ્રમાં દેખાય ને. મેં કહ્યું શું થયું ચંદ્રકાંતિ, અને કે ચંદ્રમાં નથી નીકળતો. સારું મને આવ્યું હતું, મેં કહ્યું ખાલી મને કંઈ ખબર નથી પડતી, આ વિદ્વાનોને કેમ સમજ નથી પડતી કે આ સહસ્ર ચંદ્ર અહીંયા સામે બેઠો છે મૂર્તિની અંદર. એકદમ વાસ્તવિક વાતો છે બધી, જે મને સંકલ્પો છેલ્લા તમારે આગળ રજૂ કરું છું. એ કેટલું નિષ્ઠા બંધાય એનાથી. મેં કહ્યું આ સહસ્ર ચંદ્ર અહીંયા સહસ્ર ચંદ્ર સામે બેઠો છે તો એનો દર્શન કરીને ભાઈ આ ચંદ્રને પેલા ચંદ્રને શું પીએ છે. 1000 ચંદ્ર ભેગા થાય એવો સામે આપણો રંગગુરુ મહારાજ બેઠો તો એમાં એમાં શું ફેર, જઈને ના ઉગે તો આ દર્શન કરી ખાઈ લેવાનું બીજું શું. મારું ના ઉગ્યો ત્યાં સુધી મારું મને બહાર રાખ્યો જોડે. મેં કહ્યું ભાઈ તારો ચંદ્રમાં હારો, તારી કહે ચોથે હારી. તો કેટલીક વાતો બહુ જ સમજવા જેવી છે. હા કહ્યું ને, ના હું ગણપતિ છું કહ્યું છે એમને, જો કે હું આ ગણપતિ છું ને, મારો ફાદો જો એમ કે જો હું ગણપતિ છું પોતે કહ્યું. પછી આ તો વાત એટલે જ સમાપ્ત થાય છે, પણ એનાથી હજુ બીજી તમને વાત કે કોણ સિદ્ધપુરનું મને પૂછતું હતું તમને આવેલા. હા બા, સિદ્ધપુર હું જે રહેલો ને એ વખતે અમે 4 દિવસ રહેલા બાપજી સાથે, તો વાઈ ડૉક્ટર સાથે, પછી ભાલભાઈ સાથે, અને સુમનભાઈ અને જગન્નાથ, આટલા માણસો સાથે. વાઈ ડૉક્ટરને તો જતા રહેવાના હતા, અને જગન્નાથમાં એટલે સરખેજવાળા જગન્નાથભાઈ શ્રીપાઠ અને સુમનભાઈ અને રહેવાના, બીજા બધા જતા રહેવાના. હવે બન્યું એવું કે શનિવાર આવ્યો, ચાલુ વારમાં બુધ ગુરુ શુક્ર શનિ આવે ને, છેલ્લો દિવસ હતો. હવે પેલા વાણી કાકા હતા મેં કહ્યું કાકા ખાઈ લો ને, એ કે મારો શનિ યારે બોલો શું કહેવાય, હનુમાનજીના દર્શન કર્યા વિના ના ખવાય. મેં કહ્યું પણ બધા બેસી રહ્યા તમારા જી, કે ભાઈ હું તો હનુમાનજીના દર્શન કરું તો જ ખાઉં. મેં કહ્યું સારું. મને એમ થયું, અને પછી આથી વિંટી પહેરેલી, પેલું નંદ પહેરે ને શનિનું, એ નંદ પણ પહેરેલું. મને એમ થયું કે અરે આ સાક્ષાત હનુમાનજી, હનુમાનજી આ સામા સામે બેઠા છે, તો હજુ એ તારે હનુમાનજીના દર્શન કરીને ખાવાનું રહ્યું, ખ્યાલ આવે શું બોલે. તો ગુરુ માતાની જે ભાવના છે એમાં બધા જ દેખાય. તમે ગુરુના દર્શન કરો તો બધા દેવોના દર્શન એમાં સમાઈ જાય છે. પણ આપણને એ હૃદયમાં ઠસતું નથી કે હનુમાનજીના દર્શન કરવા હોય તો કદાચ ના કરીએ, તો ગુરુ મહારાજના દર્શન કરીને ખાવું હોય તો ખાઈ શકાય. એવી હું પોતે એવું માનતો. હું મારી પોતાની વાત કરું, બીજાના માથે આપણે કોઈને તમને નથી કહેતા તમે બધા આવું કરજો. પણ હા બા, પણ પેલી જાત્રા જવાનાર કોઈ નીકળો ને એટલે તરત જ થેલી ભરીને આપણે હાલવા મળશે. એ વખત 68 તીર્થ નહીં, હું તો 33 કરોડ દેવ છું, તુજમાં તીર્થ સિદ્ધને ફરું તમે રોજ ગાવ છો જય જય ગુરુ મહારાજ ગુરુ. હું બધાને કહું કે તમે લોકોને કેવી રીતે આ એકદમ દોડીને જતા રહો, શું કરવા જાઓ, તમને એટલી નિષ્ઠા નથી તમારા ગુરુ મહારાજની અંદર કે 68-33 કરોડ જો તારી અંદર દેવતાઓ હોય તો પછી કયો દેવતા બહાર મારે શોધવા જવાનો, તો હું આ તમારા સામે બેઠો છું એની દિક્કત કરું. તમે માનશો મને 12 વર્ષથી મફતલાલ ઠક્કર, તમારા બધા સ્પેશિયલ ગાડી જુદી, બધી જ વ્યવસ્થા અલગ, અને અમે મોટી બસ કરી અને તમને દત્તધામની યાત્રા કરો. હજુ મારું અંદર નથી થતું કે હું જોઉં. મેં કહ્યું મેં કીધું મને અંદર પ્રેરણા થાય છે, હું તૈયાર ગઈ જઉં. હમણાં કેમ હજુ તો આ તો બેઠા જ છે, અનિલભાઈ શ્રોફ, ભાઈ વસંતભાઈ અગડિયા અને મફતલાલ બધાએ યોગ્ય કરી, જેમના માટે સ્પેશિયલ બધી સગવડવાળી સુવી શકાય એવી બધી વ્યવસ્થા કરી અને આપણે લઈ જઈને મારી આગળ રજૂઆત કરી. મિજો ભાઈ હું આવા, મને એવું નથી કે હું મારા ગુરુ મહારાજના તીર્થે ના જઉં, પણ મને અંદર પ્રેરણા થાય, મને એમ ઉમરકો થશે એ દિવસે હું બાકી નથી. પણ હજુ સુધી આટલા વર્ષો થયા ગુરુ મહારાજની પાસે ગયે, મને 50 વર્ષ થયા, તો 50 વર્ષમાં હજુ એક કઈ દિવસ ઈચ્છા નથી. હું તો જાનિકા ગગડાને એવું કહું કે તમે માનશો કે તમે આવીને એમ કહો કે જગદન સ્ટેશન ઉપર 3 કિલોમીટર થાય આપણું, અને દત્ત ભગવાન આવીને બેઠા છે 3 મુખ અને 8 લઈને અને ચાલો દર્શન કરવા, તો હું તમે ઊઠીને નહીં. એક વાર હું રસ્તે ચાલતો હોઈશ અને કોઈ એમ કે આ રહ્યા સંત અથવા આ કોઈ, તો ત્યાં જઈને ઉભો. પણ હું મારી મેળે મને એવી કોઈ વૃત્તિ નથી થતી કે મારા ગુરુ મહારાજને છોડીને હું કોઈ પણ જગ્યાએ હું જઉં. સ્વ નહીં જવાનું, કોઈ લઈ જાય તો જાઉં. આ લોકો કે સ્વામિનારાયણ ભગવાનના પેલા મંદિરના દર્શન કરવા જવા છે લંડનમાં, મેં તમે બધા કહેતા હોય તો આપણે તૈયાર છીએ, આપણે નથી આવવું ને. પછી મને એમ કે નથી ગમતું એવું નહીં, પછી જવું એટલે તો મારો ગુરુ મહારાજ જ એની અંદર બિરાજો છે એ જ ભાવથી પગે લાગવાનું અને એટલો રસ લઈને જોવાનું, એમ પાછું એવું નહીં. તો તમારા નાયગ્રા દોઢ વખત એવું જ થયું ને. મેં કહ્યું ભાઈ હું અહીંયા અમેરિકામાં જોવા નથી, મેં બધું બહુ જોયું છે. હું તો એટલું કહું, મારી ખુલ્લો ના પડું તો એટલું જ પણ કહી શકું તો મેં તો આ સુંદર બનાવનારને સુંદર ન જોયું, જેને આ જગત સુંદર બનાવ્યું છે એને મેં જોયું છે. પછી સુંદરતાને શું જોયું છે, પણ છતાં હું સુંદરતાનો ઉપાસક છું, મને ગમે કર લઈ ગયા લોકો નાયગ્રા ધોધ. તો આમ બેઠો નાયગ્રા ધોધની મને જોવાની બહુ મજા આવી, કારણ કે એક મોટો ધોધ એક નાનો ધોધ, અને તરત પેલી નર અને નારાયણની મારા મનમાં એક કલ્પના કે કેટલો સુંદર આ ધોધ વહી અને આખા જગતનું કલ્યાણ, બધાનું કલ્યાણ કરે, જ્યાં પાણીનો વ્યવહાર થાય. આ લોકોએ કહ્યું કે ઇલેક્ટ્રિસિટી એટલી બધી ઉત્પન્ન કરી છે આ લોકોએ, ભાઈએ મને કહ્યું, દિનેશ ભાઈએ, તો એમ કે બહુ મોટું ચાલે છે અને બીજું બધું ઘણું થાય, તો ખેતી પણ થાય, બધું થાય ને એમાંથી. મને કહ્યું કેટલું બધું આ એક પાણી કેટલું બધું ઉપયોગી થાય, તો આ નર અને નારાયણ કહેવાય, એ નર અને નારાયણ પર મેં પેલું કવિ બનાવી દીધું, નારાયણ નમુ નમુ તનુ આ પ્રપાત, એ વિક્ટોરિયા પોલ ઉપર, વિક્ટોરિયા પોલ ઉપર કર્યું. તો એટલે પાછો મને બધું જ ગમે, પણ એવું નહીં કે મન ઉઠીને ના જાય એમ ભાવે કે ચાલો આ જોવા જઈએ, આ કોઈ સંત આવે છે ચાલો જઈએ, એવું કશું નથી. અને કોઈ મને કોઈ લઈ જાય કે બાપજી આ સંત સારા છે, આપણી બધી પછી આપણા ગુરુ મહારાજનું છોડ, એમાં પછી કાંઈક. તો સ્વામિનારાયણ મંદિર કેટલા ભાવથી મેં જોયું નાખ્યું, અડધો પોણો કલાક સુધી ફર્યા, તો ગાયલ વાળા બધું સમજાયું. મને પોતાને રસ છે, મારા ગુરુ મહારાજ સિવાયનું જે છે એમાં એ બીજું છે એવો ભાવ નથી, એની અંદર પણ ગુરુ મહારાજ છે. એટલે આમ વાણી કાકાને મેં કીધું, આ તારું હનુમાનજી આમાં બેઠા છે, એને કર્ણ દર્શન થઈ ખાઈ લે, અમને શું કરે મોડું કરે છે. પહેલાંથી એક નિષ્ઠા પણ લઈએ ને, એને એકનિષ્ઠ ભાવ છે એની સર્વ, અને એટલા જ માટે ગુરુ મહારાજે એકનિષ્ઠાનો દાખલો આપ્યો છે. પહેલો દીપકનો જો તમારે જોવો હતો, આઠમા અધ્યાયમાં દીપક ભગવાનનો જન્મ કરાયો છે, આઠમા અધ્યાયમાં. અને લીલામૃતમાં તમે આઠ જ અધ્યાય, હું તો જ્યારે મારા પાસે એક પ્રવચન આવ્યું તો વર્ષો પહેલાંની વખતે, મારી 54મી જયંતિ હતી, મંત્ર 53, 51, 52, 53 મંત્ર સુધી 53 ઇન્દ્રવદન સાના છે, મારું જયંતિનું નામ ના આવતો અને તારે કટ તો બધા આપણા મોટા મૂર્ધનને જે હતા ને એ ચડી ગયો, એ લોકોને બધાને આમંત્રણ આપ્યું અને ગુરુ લીલામૃત ઉપર બધાને બોલ્યો. એટલે બધા આવડા આવડા બનાવી બધા લઈને આવેલા, ધીરુભાઈ, નારાયણભાઈ પ્રોફેસર, દેવદત્ત, ઉમાબેન દેશપાંડે, સુભાષ દવે, પછી બીજા ભક્તિમુક્તિ પાસે એ વખતે આ લોકોએ તો પેલો મને તો ઊંચો બેસાડી દીધો, એક બહુ ઊંચો, પછી મેં કીધું આ ખુરશી હતાવી બધા વાઈફ આવેલા. એ વખત તો વાઈ કહેતા ખરા પણ, એટલે મને 14 વર્ષ પહેલાંની વાત કરી, 14-15 વર્ષ. આ બધું મોડું થઈ ગયું, પ્રસાદ આવવાની તૈયારી, બધા ઉતાવળ કરે, બધાને બોલતા બોલતા, આ તો બધા પુસ્તકો લઈ લઈને આવ્યા, પેલા લખી લખીને બધું રેફરન્સો નાના નાના ચાર, હા એ બધું ચાલતા ચાલતા પૂરું થઈ ગયું ને, સમય થઈ ગયો. એટલે પેલા કે હવે તમે બોલો, મેં ના આપણું ગજું નથી, આ તો મેં મતાવત આપી એ ચડી ગયો, હું તો અભણ્યા મને શું અમારે ખબર પડવાનું નથી, આપણે બોલવું નથી. તો એ તો બધા આગ્રહ જ કર્યો, કેમ કે તો મોડું થઈ ગયું, વરસાદ આવશે એમ બને, કે ગમે તે થાય તમારે બોલાવીને અમે બંધ કરવા નથી. ભાઈ કાકા એમ બધા એ આ રીત પ્રદર્શિત કરી, એમાં ખાસ વધુ આગ્રહ નારાયણ દીધો, નારાયણ ના બોલો તમે. ઉમાબેન દેશપાંડે મારો પહેલો પરિચય, મેં તો બહુ પરિચય પણ કહેલા જોયેલા, ઠીક હતો બધી ગમત. તો મને એમ થયું કે ગુરુ મહારાજ આ બધા કહે છે, હવે બચું ભાઈ તમારી શું દશા આવશે, અંદરની વાત છે, કીધું હવે તમારું શું બોલવાના, આ લોકો બધું બોલી નાખી, શું બોલશે એમ કરતા 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 એ કઈ કઈ ઘડ્યું તો કે હવે ચલો શરૂ કરો, મેં ચલો તારે આપણે શરૂ કરો. તો 1 થી 8 અધ્યાય ઉપર જ મેં એક ટૂંકાણમાં, કારણ કે સમય થઈ ગયેલો એટલે ફટફટ કહેવાનું, 1 થી 8 અધ્યાયને લઈ રાખાય કે દત્ત ભગવાનનું પ્રાગટ્ય કરવું હોય, ભગવાનના દર્શન કરવા હોય, ભગવાનને આપણા હૃદયમાં જન્મ આપવો હોય તો શું કરવું જોઈએ. લીલામૃતના 8 અધ્યાય મેં લીધા, એટલે તો આપણે 9મો અધ્યાય વાંચવાની તો આપણી તાકાત હતી. એટલે કહે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધી પહોંચ્યો અને 10માં તો આપણું બંધ થઈ ગયું, 10 આવ્યા એટલે બંધ. મેં લીલામૃત મેં આગળ જોયું નથી. તો તમને મોટું મોટું એટલા જ માટે કહું છું કે પહેલો અધ્યાયમાં શિષ્યની એટલે કોઈપણ વ્યક્તિની અંદર દર્શનની ભૂખ જાગે, દર્શનની તરસ લાગે, ત્યારે ગુરુના દર્શન થાય. એને અંદર રહી ના શકે, ગુરુ શોધવા નિસર્યો, માથાના વાળ વિખરી ગયા છે, અને આપી ભૂત સંભાળ એ બધા વર્ણન તો બાપજી કરી દીધા કે આવું આવી જ એની દશા થાય એ ગુરુને શોધે ને એના આગળ ગુરુ આવી નહીં જાય, ત્યાં અલગથી આવી છે. પહેલાં જ અધ્યાય પૂછમાં, બીજા અધ્યાયમાં તરત જ બ્રહ્મા અને કલિનો સંવાદ, ત્યાં જીવ અને લિંગ પકડીને કલિયુગ આવે છે. એટલે કલિયુગ કે આ બે વસ્તુ ઉપર જો કાબુ ન રહેવો હોય તો ચલો જીભને પકડે, કારણ કે આખા શરીરને એમાં એમાંથી પોષણ મળે. તો તમે જેવું ખાઓ એવું તમારું મન થાય, આપણે દેશી કહેવત છે ગણ એવું મન. એટલે બાપજી એ ફાઉન્ડેશન સ્ટોન, મેં એને બે કહ્યા આ બે ફાઉન્ડેશન સ્ટોન છે, એના ઉપર દેવત્વને ઊભું રાખવું છે. તો નિષ્ઠા અને આ સંયમ આ બે વસ્તુ ઉપર તમારે આવે. એટલે પહેલો અધ્યાય મૂક્યો, તમને પ્યાસ લાગવી જોઈએ, તરસ લાગવી જોઈએ, રહી ના શકો, એટલે રડી રડી આંખ અમને ગાતા હતા, સૂજી થઈ રાતળી રાતળી જુગ સમીયા, રાતે જવાની નથી જતી તારા વિના. એ ભગવાન એવો જ્યારે માણસની અંદરથી જાગૃત થાય ત્યારે ગુરુનો દર્શન. તો
હા બીજો કે હવે ત્રીજો દીપક નો આખે ગુરુ નિષ્ઠા કેવી જોઈએ તેના ઉપર આખો ઇતિહાસ. તો શિવ આયા, વિષ્ણુ આયા, તો કે મારે તમારી પાસે કહી દઉં છું, તમે શું કરો આવ્યો, મેં તમને યાદ જ ક્યાં કરે. પોતે ગુરુની સેવા એવી કરી છે તો આ ગુરુ સેવાથી સુખ બધા દેવો તૃપ્તિ થઈ, કોઈની જરૂર. અને એની સેવા તો કડક ને, મારો ગણ કાઢ્યા કહ્યું છે તમારે ગુરુ માતા છે, મારા હવા બંધ કરી દીધી છે ખૂબ, કેટલી જગ્યાએ ના કરું, મેં બે ત્રણ દાખલા તો તમને કયા તહેવા તો કેટલાય બાકી છે. તો ગુરુ નિષ્ઠા એટલે એટલી ચલાયમાન છે કે એને નથી મહાદેવજીના પાસે માગવાનું મન, નથી વિષ્ણુ પાસે માગવાનું. અને પછી કહ્યું કે હું માગું ખરો, પણ હું પૂછ્યો મારે ગુરુ મહારાજ તો માગું, મારે તમારી પાસેથી તો કશું લેવું નહીં, મારો ગુરુ મહારાજ એટલો સમર્થ છે કે મને બધું જ આપે, એની સેવાથી જો તમે અહીં ઉભા રહેતા હોય તો એ મને શું નથી આપવાનું. તો પછી એ કેમ ના આપે આપવાનું. તો ત્રીજો અધ્યાય જુઓ, હવે ચોથો અધ્યાય બનતા સુધી એ પણ નિષ્ઠા ઉપર જ છે. અને પેલો આપણે અરે જન્મ અમૃત રાજાનો ચોથો અમૃત નો છે, ચોથો અમૃત, અને પછી ચાંદીલી નું આખ્યાન આવશે, પછી અંતરમાં આવશે. તમે એમાં બધામાં એક નિષ્ઠા ઉપર ભગવાનની પૂજા કેવી રીતે કરવી ભગવાનનો, અને પછી પાંચમામાં ચાંદીલી આવશે, છઠ્ઠાની અંદર ચાંદીલી આવશે, અને સાતમાની અંદર અંતર. તો જો અહીંયા ચાંદીલીની પ્રતિભક્તિ એક નિષ્ઠા, અહીંયા અંશુએમાની પ્રતિભક્તિ અને એક નિષ્ઠા. તો પરમાત્માની અંદર જ્યારે તમને એક નિષ્ઠા થાય એટલે અહીંયા ક્રમ બતાવ્યો કે દેવમાં ભક્તિ કેવી જોઈએ તો અમૃત થાય, પતિમાં ભક્તિ કેવી જોઈએ તો અંશ, ગુરુમાં ભક્તિ કેવી જોઈએ તો દીપકનું આખ્યાન, અને માતા પિતામાં ભક્તિ કેવી જોઈએ તો પુંડલિકનું આખ્યાન છેલ્લે. તો ઘરના દેવતાઓની ઉપાસના કરીને પણ માણસને સર્વશ્રેષ્ઠ સિદ્ધિ એટલે પરમાત્માના દર્શન થાય અથવા તો પરમાત્માના સ્વરૂપે બને. ક્યાંય જવાની જરૂર નથી, પરમાત્માએ ઘરમાં દેવતા વાત, પણ આપણને પાસે રહેનાર માટે કોઈ જોઈએ આવો ઈશ્વર ભાવ, પરમાત્માનો ભાવના. ગુરુજી જોડે રહેતા હોય તો એમનો એમની એમનું જોવાનું મન પાસે પાસે રહીએ ને, એની શું ભૂલ છે નજરમાં આવતી જાય, એટલે પેલી નિષ્ઠા હોય તમારી શ્રદ્ધા એ અંદર પુસ્તકો જણી જાય. અને અહીં તો એક માથાના વાળ જેટલી હેલી હોય તો તમે ફોન કરતા કેમ માતા પિતાને, માતા પિતા ઉપર ભગવાનની ભાવના નથી થતી, પણ છે તો ઘરમાં જ એ તીર્થ જ ઘરમાં. તો આ બધી જોડે રહેનારી વસ્તુઓ પ્રત્યે તમે પણ જો એમાં નિષ્ઠા રાખો અને તમને શ્રદ્ધા જ બેસી જાય તો એમાંથી દરેકને પ્રાપ્ત થયેલું છે. બધા જ આ દાખલા મૂકી દીધા, અંશુયામાને મૂકી દીધો, દત્ત ભગવાન જાતે જોઈ ગયા. એટલે આઠ જ અધ્યાયમાં, આઠમા અધ્યાયમાં દત્ત પ્રભુને પ્રાગટ છે, અને નવમા અધ્યાયમાં અવધૂતની કક્ષાનું વર્ણન છે કે એ આવો છે, આય છે, બધું સમાઈ જાય છે કોઈ, અને પોતે એવી લીલા કરી બધા ભાગી જાય. નવમા અધ્યાયમાં એક ભાગ્ય જ રહ્યા વેદ ધર્મ મુનિ એ લોકો રહ્યા બધી બધા ચાલુ. એટલે આ નિષ્ઠા છે એ આ આપણા પરમાત્માના માર્ગમાં બહુ જ મોટા મોટું છે. પણ એ નિષ્ઠા એવી ન હોવી જોઈએ કે માત્ર મારા ગુરુ એ જ મારો ઈશ્વર એવું નહીં. એને ગુરુ એ તો ઈશ્વર સાચો, પણ એ ઈશ્વરને એટલા ગુરુની અંદર કેદ નહીં કરતો. મારા ગુરુને વિશાળ બનાવ્યો કે એકની અંદર એ દેખાય, આ એની ભૂલ ના હોતી. નહીં તો પછી તમે કટ્ટર બની જાય, ગુરુ સિવાય બીજો આવે એને પગે જ ના લાગો, એના ઉપર વેર કરો એ તમારો દુશ્મન બની જાય. એવું નહીં, રામનું રામને માનતા હોય તો તમારો રામ બધામાં રમવો જોઈએ. પહેલાં એકમાં નિષ્ઠા કરવાની અને એ નિષ્ઠાને પછી વિસ્તૃત કરવાની કે સિયા રામમય સબ જગ જાન કરું પ્રણામ જોડી જોડી. પહેલાં રામજીમાં એમને નિષ્ઠા હતી તો તું ધનુષ બાણ લે તો જ પગે લાગુ, નહીં તો કનૈયાને તો હું પગે નહીં લાગુ. એ કહ્યું છે ને ધનુષ બાણ લો હાથ તુલસી મસ્તક જબ નમે ધનુષ બાણ લો હાથ, એ નિષ્ઠા હતી. પણ એ પછી કેટલી વિશાળ થઈ ગઈ કે રંગ અરે શું અલગ બને નું ક્યાં રામમાં સબ જગ જાની કરું પ્રણામ જોરી જુકતા, આખા જગતમાં એમને રામ દેખાય. તો પહેલાં એકમાં રામ નક્કી કરવાનો અને એ રામનો વિશાળ કરવાનો. રંગ અવધૂતને માનવાનું ખરું, પણ રંગ અવધૂત સાડા ત્રણ આત્મા કેદ ના રહેવો જોઈએ, જો કેદ રહેશે તો અખંડિત ઉપાસના. એ રંગને એટલો વિશાળ બનાવો કે જગતના એક એક
માનવ માત્રમાં, પ્રાણી માત્રમાં, એટલું જ નહીં એના સર્જન માત્રમાં તમારી દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે એ બધામાં એને સમાવો ત્યારે તમને પૂર્ણતા તમારામાં આવે ને. એટલે ભક્તિની કટ્ટરતા જે આપણા સાધુ સંતો ઊભી કરી છે ગણાની અંદર, કે બસ આના સિવાય એને પગે નહીં લાગે. અરે શિવ શિવ ના શિવ બોલે જ નહીં, કપડાં સીવવામાં સીવ આવે એટલે કપડું સીવાય લાગે. એને શું કે શોધવાનું કે હા સંધ્યા કે નહીં તો કે દોરો, અને નહીં તો પછી દોરો ભરવાનો છે, દોરો ભરવાનો છે એ શિવ આવી જાય કે શિવ નહીં બોલવા. અને એટલું જ નહીં પેલા શિવ બીજું અરે હરિહરિનું નામ ના આવે એટલે અહીંયા કહે છે ઘંટ બાંધતા પેલા નાના નાના, અને ખખડાય ખખડાય કરે એટલે કોઈ પેલા રસ્તામાં જતા હોય ને કે શિવ શિવ એટલે પેલા ઘંટ ખખડાય છે. આટલે સુધી આપણે પહોંચી ગયા કચ્છરતામાં. આ એક નિષ્ઠામાં આ દશા આવી શકે લોકો સમજ્યા નહીં. એક નિષ્ઠા એટલે શું? એક નિષ્ઠાનો એવો અર્થ કે તમે કોઈ પણ ભગવાનને માનતા હોય અને કોઈ પણ ના મંદિરમાં જાઓ, કોઈ પણ દેવના મંદિરમાં જાઓ, ચર્ચમાં જાઓ, મસ્જિદમાં જાઓ, પણ તમે જઈને ઉભા રહો એટલે તમારો ભગવાન ત્યાં છે. કારણ કે બધામાં વ્યાપક હોય તો ત્યાં કેમ નથી એ તલ્લો વિચાર કરો છે. બસ તમે પગે લાગો એક વખત તમારો ભગવાન ત્યાં સામે ઊભો જ હોય, આપણો ગુરુ મહારાજ કેમ ના હોય. તે હું જૈનના મંદિરમાં જઈ અને 100 ગુલાબના ફૂલ મેં ચડાય, મહાવીર સ્વામીની મૂર્તિ અને પાલીતળા જઈને ચડાય, તો મને ક્યારેય એવું નથી લાગ્યું કે એ મહાવીર સ્વામીની મૂર્તિ છે. ગુરુ મહારાજના માથે ગુલાબના ફૂલ મૂકતો હોય એવો ભાવ થાય. ચાંદલો કરું તો મારા ગુરુ મહારાજનું મેં તો પ્રત્યક્ષ જોયેલાને એટલે આમ આમ ચાંદલો કરવાનો. એટલે હું તો એવું કહેતો કે તમારા અઠવાડિયે પહેરીને મને કેવા ગંધા. એટલે એમને જૂનો જૂના બધા પહેરેલા ના તો એ લોકો ચાલે એટલે પહેરવું જ પડે તમારે. એ વાત મારતું હોય એમને પોતે. મેં કહ્યું આ અઠવાડિયું પહેરવાનું છે મારે. તો મેં કે હાલ અહીં તો પહેરવું જ પડે બાપુ. મેં ચાલો અમારે ભાગીદાર જઈને હતા એટલે જઈને છ દિવસ રહેલું. તો અમને મને કદી એવું નથી લાગ્યું કે હું બીજી કોઈ જગ્યાએ આવી ગયા. અને એ લોકોને નહીં લાગ્યા કે બ્રાહ્મણ થઈને કે મહાવીર સ્વામીની પૂજા કરવા. મેં કીધું એટલે આ બધું કે આખાનો સાર એ છે કે તમે કોઈ પણ ભગવાનને માનો પણ એ ભગવાનમાં એવી કટ્ટરતા ના ઉભા કરો કે એના સિવાયના બધા દુશ્મન બની. એટલે ભગવાનને એટલો વ્યાપક બનો એટલે ઉપાસના જ્યાં સુધી વ્યાપક ના બને, સર્વમાં સમાયો ના હોય ભગવાન ત્યાં સુધી કટ્ટરતા અને કટ્ટરતા દુશ્મન ભાવ. પછી એકબીજાને પ્રત્યે પ્રેમ ના થાય. એ તો કે કોને માનો કે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ એટલે જાણે આપણો દુશ્મન. શું કરો દુશ્મન ને? હું તો 10થી વધારે સ્વામિનારાયણને ઘરે ગયેલું છું. એટલું જ નહીં, આજે ગુરુ પૂર્ણિમા છે ને હમણાં આવવાની તૈયાર છે. સ્વામિનારાયણ ચુસ્ત ભક્ત ઈશ્વર વિપતિ ચુસ્ત એટલે બિલકુલ ચુસ્ત. એને એના ભાઈ બંને સાથે આવવાનું બનાવી દઉં. હું બતાવીશ કે જો આ સ્વામિનારાયણ છે. લાગે છે તમને કોઈ સ્વામિનારાયણ? કારણ કે મારા હૃદયમાં સ્વામિનારાયણ પ્રત્યે જરાય મારો રંગ અવધૂત એ જ મારો સ્વામિનારાયણ. સ્વામિનારાયણો યસ્ય નાન્યકોપી કદાચન નમે તસ્ય મન્યેત તવૈ સ્વામિનારાયણ સવૈ. બાપજી એ તો બતાવીશ કે જેનો સ્વામિનારાયણ છે અને જે મારું કંઈ પણ આ જગતમાં નથી એવું જે સત્ય જ માને છે એ સાચો સ્વામિનારાયણનો ભક્ત છે. તો સ્વામિનારાયણના મંદિરમાં જઈએ કે મસ્જિદમાં જઈએ, મેં મસ્જિદમાં જઈને ચાદર પહેરાવેલી છે ભગવાનની. જૈનના મંદિરમાં લિંચમાં જઈ અને આરતી ઉતારી છે. તમને કહું સમન્વય શું? સમન્વયનો અર્થ એવો નથી કે તમે તમારું ખોઈ નાખો. તમને તમારી નિષ્ઠા પાકી થાય મારું ભગવાન બધામાં છે કેમ નથી, રંગવદૂત કેમ એ મૂર્તિ મને. ભરતભાઈનું લગ્ન કર્યું ને મેં, મંજુ બધા નાથે પરણાય હતા તો અમે આખા ગામમાં જેટલા મંદિરો હતા એટલે જે એક પીરની જગ્યા છે ત્યાં અમે લીલી ચાદર ઉડાડવા માટે લીધી. મેં દત્યાગ રાખેલો તો દત્યાગને એટલું વિસ્તૃત થોડું રાખેલું. આપણા બધા મોદી કાકાને બધા જ આવેલા, ટોટલ 4 વેદના બોલાયેલા મેં ત્યાંથી સિનોરથી જો પેલા એમને વાસુદેવભાઈ મળ્યા, ચંદ્રકાંતભાઈ મને બધી નરેન્દ્રભાઈ સંતો જગન્નાથ બધા આવેલા, ગુરુભાઈ દેવદત્ત મોદી કાકા. તો એ ઠીક એ વાતનું મહત્વ નથી. આ હવે થયું શું એટલે જૈનના મંદિરમાં ઓગી કરાવી દીધી. ઓગી એટલે જે ફરક થાય તમને ઓગી બનાવી દીધું. અને સાંજે દીકરાની વહુ, દીકરો અને હું ઘરના બધા અહીં આરતી કરી દઈશ. એમને સાંજે આરતી કરવાની ઓરી આપ, જે ઓગી કરાવે એ સાંજે જઈને આરતી. હું એ ગયો સાથે, મેં ઉતારી એક બીક આપી દીધું એને. તો એમાં મારો બાપજી કોઈ જગ્યાએ એમ ના લાગ્યું કે મારો બાપજી અમે નારાજ થયું, જરાય નારાજ ના થયું. તો ખુશ. અને બાપજી એ જ દ્રષ્ટિએ કોઈ પણ ની જગ્યાએ કોઈએ કીધું છે કે આ સારી બાપજી દર્શન કરવા છે તો પોતે ટાઈમ માટે ઉતરીને જતા એમની જોઈ. કોઈ માધવના મંદિરમાં બાપજી ગયા તો પ્રત્યેકમાં મેં શું કરેલું, મેં કહ્યું આપણે એવું કરીએ કે એક તો પુતરાઓનું ભોજન, પછી પીડીને નગરાપુર આવે, પછી બમરા જલચરને નાખો, પછી પક્ષીઓને દાણા નાખો, પછી ગરીબોને ભોજન આવે. બ્રાહ્મણ તો જમાડવાના પ્રત્યાગ હોય પણ ગરીબોને બહુ ભોજન આપવાનું, એટલે જમાડવાના હો તમને, ખાલી એમ અનાજ આપી દેવાનું નહીં. અને પછી શું રહી ગયું, ગાયો ગાયોને એ દિવસે ઘાસ, એટલે ગામ બધાને જુદું જુદું આખું આપી દીધું. મોદી કાકા જાણે તો મોદી કાકા કંઈક ખરું કર્યું છે. ભાઈ કાકા મારી દ્રષ્ટિ એવી હતી કે કોઈ પણ રહી ના જવું જોઈએ એમ જ, એટલે બધાને એ રીતે. એટલે જ્યારે ભગવાન વિસ્તાર પામે ત્યારે બધામાં તમને દેખાય, તો ભક્તિનું છેલ્લું પરિણામ છે એ સર્વમાં દેખાય. તો રમે રામ સંગત વિશે રહીમ દયાગન, એ હિન્દુ મુસલમિન કાલડો રંગ નૂર છે તે. બાપજી એક જ શબ્દની અંદર બધું બ્રહ્મજ્ઞાન ભર્યું છે. રમે રામ સૌગત વિશે, આ બાપજી દત્તના ઉપાસક બોલે છે. એ તો એમ ના કે દત્ત બધે રમે, એને રામનો દત્તના તમે અવધૂતિ આનંદ લઈને બેસો. દત્ત ભગવાનના જેટલા ભજન છે એના કરતાં બીજા બધા દેવતાના સમગ્ર જો કરો તો બધા કૃષ્ણના છે, રામજીના છે, પછી આપણે દત્ત ભગવાનના છે. તમે ટોટલ મારો તો દત્ત ભગવાનના ભજન કરતા રામ અને કૃષ્ણ ઉપરના ભજન વધી જાય. એમને તો એકદમ સર્વધર્મ સમન્વયનું પોતે જીવનમાં ઉતાર્યું છે. અને કહેતા કે કોઈ દિવસ બે ધર્મની કટ્ટરતા ના ઉભી થાય, બધા ધર્મો એને પામવાના રસ્તા છે. નહીં તો બીજા તરફનો દુશ્મન ભાવ થશે કે આ મુસલમાન એટલે જાણે આપણો દુશ્મન, આ ખ્રિસ્તી એટલે આપણો જાણે દુશ્મન. એ નહીં, એ દુશ્મન સામા છે. એને ગમ તમારા માતા પિતા તમને જેટલા પ્રિય હોય એટલા દરેકના માતા પિતા દરેકને પ્રિય હોય. આપણો ગુરુ આપણને જેટલો વાલો છે એટલો બીજાનો ગુરુ એને એટલો જ વાલો છે. તો બીજાના ગુરુને તમે જો કંઈક એની પેલી કરો નિંદા તો એ તમારા ગુરુની નિંદા થાય, કારણ કે ગુરુ તત્વ તો બધામાં એક જ છે. ગુરુ એ કોઈ શરીર નથી, ગુરુ તત્વ છે. એટલે આપણે બધા ગુરુ તત્વની ઉપાસના કરીએ છીએ, શરીરની નહીં. એ બરાબર કલા નથી, શરીર તો સાધન છે તત્વને જોવા માટે, તત્વનો અનુભવ કરવા માટે. એટલે આપણે શું કરીએ છીએ, થૂલને પકડી પાડીએ છીએ સૂક્ષ્મને છોડીએ. અને આ બધા ઝઘડા જો આખી દુનિયામાં ચાલતા હોય તો ધર્મના એટલા જ નથી. અને એટલા સુધી કે એ ધર્મની અંદર પાછા અંદર અંદર ઝઘડા. એટલે પેલા અહીંયા પેલા શું અહીંયા તમારે ઈસુ ખ્રિસ્ત બે ભાગમાં છે ને, અને રોમન કેથોલિક હા પ્રોટેસ્ટન્ટ છે, ચાલે છે ને ઝઘડા. એ જે ઝઘડા છે પેલા મુસલમાન શિયાને સુન્નીના એનો ઝઘડો ચાલશે તો કેટલાને મારી નાખે મસ્જિદમાં જઈ જઈને જોઈએ. આ કચરતા તમારી સમજણ નથી એટલા માટે આવી છે. બીજાનો દેવ એ બીજાનો, આપણો દેવ આપણો એવું નહીં, બીજાનો આપણો ને આપણો આપે. એમ બાપજીએ તો અમૃત પાયું છે, જે તો પીવો તો પીવો. એટલે કચરતા ના રાખો, તો મારી જોડે જઈને આવે. જો કે બાપજી જોડે બધા આવતા જઈને આવે છે, પારસી પણ આવે છે, ખ્રિસ્તી આવે છે, મુસલમાન આવે છે. એક મુસલમાન અમારા ગામમાં ફકીર હતો ઇસ્માઇલ ખાના મેન, એને આપણી આ દત્તભાવની ઉર્દુ લફ્ઝમાં એટલે એ ભાષામાં આખી ગણી લીધું. ગુજરાતી જાણે એટલે ગુજરાતીનો અર્થ એને પેલી ભાષામાં કરે અને આખી દત્તભાવની બોલતો અને કુટીરે દર્શન થવાનું. તો આપણે ગુરુદેવ દત્ત હું કહું અલ્લાહ મિયા અલ્લાહ મિયા અલ્લાહ મિયા અલ્લાહ દાતાર એમ કહું એટલે લોકો ખુશ થાય અને મદદ કરવાની આવે. ત્યારે સામાન્ય સ્થિતિ છે, ત્યારે પહેલી નહોતો એને કાયમ ભાઈ એ તો હજુ છે. હા તે હું હતો જ ને પણ હતો જ નહીં એ કાયમ ભાઈ. કાયમ ભાઈ તમને જુઓ બાપજીની આમ સનાતન ધર્મ ખરો, એમાં છૂટ કેટલી, કાયમ મુસલમાન નર્મદા નદી થી પાણી ભરીને લાવે ને એના હાથનું બાપજી પાણી પીતા. બાપજીને ઓળખવામાં બહુ ગફલત થઈ ગઈ. એટલું જ નહીં, લીલામૃત એની પાસે દીવા બેટમાં એની પાસે વંચાવતા અને બાપજી સાંભળ, ત્યાં બ્રાહ્મણ નહોતા, વિષુ હતો, પેલો મનુ હતો, બધા હતા. તો મુસલમાન લીલામૃત વાંચે ને બાપજી કઈ કાયમ તું વાંચ, મારે તારી પાસે સાંભળવું છે. આજે હું જઉં છું, તરત આવી જાય. એને ગોપાલ કેવડાવે કે બાપુજી આવવાના છે, એ તરત આવી જાય. આ વખતે તો નીકળતા મેં એને રસ્તામાં ઉભા રાખીને જોતું આપ્યું. હું તો જુઓ, મારો ગુરુ મહારાજ તમને હાલતો હતો તો તમને જોવું, મારી પાસે ભગવાનને ભંડાર ભર્યો છે, તમને એ ગાડીમાં ઊભી રાખીને આપ્યું. એની ભાઈ વખતે સાથે તક વાંચી તારીખ ની વાત, મારા આગળ સાહેબ નીકળી ગયા ને હું શોધાશોધ કરું. મેં કાયમ બી જતા રહ્યા, પણ અંદર ઈચ્છા હતી કે એને બાપજીની બહુ સેવા કરી. મુસલમાન તો રોજ શાયરથી ચાલી નાહવાનું, નદી નાહવાનું, આવીને ભીનું કપડું અહીંયા નાખેલું હોય અને બાપજીને પગે લાગે, થોડી વાર બેસે, બાપજી બધી ખબર પૂછે. એટલું જ નહીં, એ માણસ કોણ તમને કહું જેનો સાપનું ઝેર બાપજી ઉતારેલું એવું પહેલામાં આવે છે. શું કરું, એ કાયમ ભાઈ. એટલે બાપજીએ તો એકદમ જે ખોટા જે બંધનો હતા બધા છોડી નાખ્યા, તમને ખુલ્લા કરી નાખ્યા. મુસલમાન નાખતું પાણી સંત પીવા, એને બ્રાહ્મણ હોય તો પીતો હશે, આપણે દબાઈ જઈએ તરત. બીજો કોઈ હેતુ મારું નથી કે બાપજીને તમે કંઈ આવો આમ આવો ના સમજીજો. બાપજી તો એક એવો ઘેઘૂર મોટો વડલો ફાલ્યો ફૂલ્યો અને હજારો દુનિયાના માણસોને નીચે સમાઈ દીધો. વડલો જ્યારે એકદમ છાયા હોય, જે આવે એને છાયા મળે, એના નીચે ગયો એટલે છાયા મળી ગઈ. પછી પાપી હોય તો મળે, પુનસાળી હોય તો મળે, ભૂખ્યો હોય એને મળે, એને દરેને આવ્યો હોય એને મળે. એ છાયા નીચે આવવો જોઈએ, એ ઘેર છાયા લેવા ના જાય. ચલો ભાઈ, પ્રસાદ વિતરણ કરો હવે.